તારીખ 17/12/1992 શ્રી સમયસાર કળશ ટીકા શ્લોક નંબર 68 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 40 મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
સમ્યક દ્રષ્ટિ જીવની અને મિથ્યા દ્રષ્ટિ જીવની બાહ્ય ક્રિયા તો એક સરખી છે, પરંતુ દ્રવ્યનો પરિણમન વિશેષ છે. શું કહ્યું? અહીંયા એમ કહ્યું છે કે સમ્યક દ્રષ્ટિ જીવની બાહ્ય ક્રિયા એટલે મન વચન કાયાના પરિણામ, અને મિથ્યા દ્રષ્ટિ જીવની બાહ્ય ક્રિયા એટલે એના પણ મન વચન કાયાના પરિણામ. એમ કે સમ્યક દ્રષ્ટિ ચાલે છે, એવી જ રીતે મિથ્યા દ્રષ્ટિ ચાલે છે. સમ્યક દ્રષ્ટિ વાતચીત કરે છે તો એવી જ રીતે મિથ્યા દ્રષ્ટિ વાતચીત કરે છે. સમ્યક દ્રષ્ટિ ભોજનાદિ કરે છે તો એવી જ રીતે મિથ્યા દ્રષ્ટિ ભોજનાદિ કરે છે. સમ્યક દ્રષ્ટિ મંદિરમાં પૂજા ભક્તિ કરે છે તો એવી રીતે મિથ્યા દ્રષ્ટિ પણ મંદિરમાં પૂજા ભક્તિ કરે છે. સમ્યક દ્રષ્ટિ શાસ્ત્ર વાંચે છે તો એવી રીતે મિથ્યા દ્રષ્ટિ પણ શાસ્ત્ર વાંચે છે. બંને સરખા અર્થ કરે છે એમ લઈને મનના પરિણામ સરખા. આમ સરખા પરિણામ હોવા છતાં પણ એમ કેવું છે, આ પ્રકારના શુભ અને અશુભ બંને પ્રકાર આપણે લઈ લીધા. બાહ્ય પરિણામ મન વચન કાયાના એક સરખા હોવા છતાં, એટલે શુભરાગ અને અશુભરાગ બંનેને છે, બંનેની ક્રિયા પણ સરખી છે અને બંનેના રાગનું પણ અનુમાન થઈ શકે છે, તો પણ આમ હોવા છતાં પણ પરંતુ કહીને શું કહે છે કે દ્રવ્યનો પરિણમન વિશેષ છે. દ્રવ્યના પરિણમનમાં ભેદ છે, તફાવત છે, જુદાપણું છે. ખરેખર દ્રવ્યનું બધું જ પરિણમન એક સરખું નથી, અર્થાત બાહ્ય પરિણમન સરખું દેખાવા છતાં અંતર પરિણમન એક સરખું નથી. મન વચન કાયાના પરિણામ અને શુભાશુભ રાગના પરિણામ એક સરખા દેખાવા છતાં તે પરિણામ બંનેના સર્વાંશે એક સરખા નથી એમ કહેવું છે. તફાવત છે અને એ તફાવતના અનુસાર અહીંયા આ શ્લોક દર્શાવે છે. એ તફાવતના અનુસાર અહીંયા કંઈક વાત કરવી છે. સર્વથા તો પ્રત્યક્ષ જ્ઞાન ગોચર છે. સર્વ એટલે જે કહેશે એ થોડું કહેશે જેટલું જ્ઞાનમાં છે એટલું નહીં કહેવાય એમ કેવું છે. જેટલું જ્ઞાનમાં છે એટલું નહીં કહી શકાય. સર્વથા જ્ઞાન ગોચર છે, અનુભવ ગોચર છે, તેના સમ્યક દ્રષ્ટિ હોવાથી એ તફાવત પોતાને અનુભવ ગોચર છે. પણ એનું કથન થોડું ઘણું અહીંયા જેટલું શક્ય છે એટલું કહેવામાં આવશે. હવે મૂળ શ્લોકની એક પંક્તિ લઈને, થોડા શબ્દો લઈને એનો અર્થ કરે છે કે અજ્ઞાને દ્રવ્યકર્મ નિમિત્તાનામ ભાવાનામ હેતુતામ એતે. મિથ્યા દ્રષ્ટિ જીવ જે ધારા પ્રવાહરૂપ નિરંતર બંધાય છે ઉદ્ગળ દ્રવ્યના પર્યાયરૂપ કારમણ વર્ગના જ્ઞાનાવરણ આદિ કર્મપિંડરૂપ બંધાય છે. શું કહે છે? મિથ્યા દ્રષ્ટિ જીવ તો નિરંતર એક ધારો બંધાય છે. ધારા પ્રવાહરૂપ એટલે એક ધારો મિથ્યા દ્રષ્ટિ જીવ તો બંધાય જ છે. એને તો એક ધારું બંધનના જ પરિણામ ચાલે છે. એટલે કે એનું સઘળું પરિણમન, બધું જ પરિણમન નવા દ્રવ્ય કર્મ બંધાય એ પ્રકારનું પરદ્રવ્યને સંબંધ કરતું અને સ્વદ્રવ્યને જરા પણ સંબંધ નહીં કરતું, પૂરેપૂરું પરદ્રવ્યના અવલંબન વાળું અને જરા પણ સ્વદ્રવ્યના અવલંબન વાળું નહીં, સ્વદ્રવ્યના અવલંબન વગરનું એવું જ એનું પરિણમન સર્વથા ચાલી રહ્યું છે. એટલે એક ધારો ભાવ બંધ છે અથવા અન્ય પદાર્થ સાથે પ્રતિબંધ છે અને એ ભાવ બંધ છે પ્રતિબંધ પરિણામ બંધાય છે, સંબંધ પામે છે તે ભાવ બંધ છે અને એના નિમિત્તે દ્રવ્ય કર્મનો સંબંધ થાય છે. એટલે કે જ્ઞાનાવરણ આદિ જે અનેક પ્રકારની પ્રકૃતિ છે કર્મની પિંડની એ બંધાય છે. બંધાય છે એટલે કે જીવના પ્રદેશો સાથે એક ક્ષેત્ર અવગા પામે છે અને પરસ્પર બંધ્ય બંધક ભાવનો સંબંધ ઉભો થાય છે. બંધાવા યોગ્ય એવા કર્મ પરમાણુ અને બંધ કરનાર જીવના પરિણામ, આવી એક સ્થિતિ અજ્ઞાની જીવની એક ધારી ધારા પ્રવાહરૂપ નિરંતર ચાલુ છે. કેમ ચાલુ છે? કે સ્વદ્રવ્યનો બિલકુલ અવલંબન નથી, અબંધ પરિણામ નથી, તેથી અજ્ઞાની જીવનું તો આ જ પરિણામ ચાલુ છે. તેમના નિમિત્તાનામ, તેમના બાહ્ય કારણ રૂપ છે મિથ્યા દ્રષ્ટિના મિથ્યાત્વ રાગ દ્વેષ રૂપ જે અશુદ્ધ પરિણામ. શું છે? કે એ જે કર્મ બંધ થાય છે, દ્રવ્ય કર્મનો બંધ થાય છે, એમાં મિથ્યા દ્રષ્ટિ જીવને ના પરિણામ છે એ કર્મ બંધને બાહ્ય કારણ રૂપ છે, નિમિત્ત કારણ રૂપ છે. કર્તા કર્મ સંબંધ નથી, કેમ કે એ પ્રકરણ ચાલે છે. નિમિત્ત નિમિત્ત એક સંબંધ છે પણ કર્તા કર્મ પ્રકરણ બિલકુલ નથી સંબંધ એનો. મિથ્યા દ્રષ્ટિ જીવના કેવા પરિણામ છે? કે મિથ્યા સ્વરૂપ છે, રાગ અને દ્વેષ રૂપ પણ છે અને એ બધા મિથ્યાત્મના પરિણામ પણ અશુદ્ધ પરિણામ છે અને રાગ દ્વેષના પણ અશુદ્ધ પરિણામ છે. એના ઉપર ભાવાર્થ છે પંડિતજીનો, રાજમલજીનો ભાવાર્થ આમ છે કે જેમ કળશ રૂપે મૃતિકા પરિણમે છે, મૃતિકા એટલે માટી, માટીનો એક કળશો બનાવવામાં આવે છે, તેને જેમ કુંભારના પરિણામ તેનું બાહ્ય નિમિત્ત કારણ છે. જે કુંભારને એ કળશો બનાવવો છે એના પરિણામ એ માટીમાંથી જે કળશ બન્યો એને બાહ્ય નિમિત્ત કારણ છે. કેમ કે માટી કળશ રૂપે પરિણમે છે, કુંભાર પરિણમ તો નથી. કેમ કે તે વ્યાપી વ્યાપક રૂપ નથી. બાહ્ય નિમિત્ત કારણ શા માટે કહ્યું એને કુંભારના પરિણામને? કે કુંભારના પરિણામ માટીમાં જરા પણ વ્યાપતા નથી. શું છે? આ અધિકારની મુખ્ય વાત આ છે કે કર્તા કર્મપણું હોય ત્યાં વ્યાપે વ્યાપકપણું હોય, જ્યાં વ્યાપે વ્યાપકપણું ન હોય ત્યાં કર્તા કર્મપણું હોય શકે નહીં. એટલે જ્યાં જ્યાં એમણે કર્તા કર્મપણું સિદ્ધ કરવું છે ત્યાં ત્યાં ન્યાય વ્યાપ વ્યાપકતાનો અનેક ગાથાઓમાં અમૃતચંદ્રાચાર્ય એ ન્યાય લીધો છે, કુલકુંડાચાર્ય પણ એ ન્યાય લીધો છે. એ એક અકાટ્ય દલીલ છે જેની સામે કોઈ દલીલ ઉભી નથી રહી શકતી, તર્ક ઉભો નથી રહી શકતો, કે જો કોઈ પણ પદાર્થ કોઈ પણ પરિણામ કરતો હોય તો એમાં એને વ્યાપવું જ પડે, વ્યાપ્યા વગર ન થઈ શકે, તો એનું કરતા પણ થઈ શકે અને એનું કાર્ય હોય શકે, કર્મ એટલે કાર્ય. પણ વ્યાપે નહીં અને કરે એવું તો કોઈ દિવસ વ્યાપ્યા વગર બની શકે નહીં. જેમ કોઈને ચોરી કરવી હોય તો જે જગ્યા જે ચીજની ચોરી કરવી હોય એ ચીજ એ વસ્તુ લેવા માટે એને એ જગ્યાએ જવું જ પડે. આ તો લૌકિક ન્યાયમાં પણ એ વાત છે કે આ માણસ ઉપર ચોરીનો આરોપ આવ્યો તો જે વખતે જે તારીખે જે જગ્યાએ એને ચોરી કરી એ વખતે એ માણસ ત્યાં હતો કે બીજે ક્યાંય હતો? જો એ વખતે એ તારીખે તે સમયે એ માણસ કોઈ બીજી જગ્યાએ છે એવું સાબિત થતું હોય તો એને ચોરી કરી જ નથી, એ વાત ઓટોમેટિક સાબિત થઈ જાય છે. કેમ કે એની ઉપસ્થિતિ નથી ને કેવી રીતે ચોરી કરે? એમ કર્મના પરમાણુમાં જીવની ઉપસ્થિતિ નથી, માટીના પરમાણુમાં કુંભારની ઉપસ્થિતિ નથી, તો પછી કેવી રીતે કાર્ય કરે? તો પછી એનું કાર્ય કરે જ નહીં, વ્યાપે નહીં તો કરી જ ન શકે, એ વાત બરાબર સાબિત થઈ જાય છે અને એમાં બીજું કઈ ચાલે એવું નથી. શું કહે છે કે જેમ કળશ રૂપે મૃતિકા પરિણમે છે, જેમ કુંભારના પરિણામ તેનું બાહ્ય નિમિત્ત કારણ છે, વ્યાપે વ્યાપક રૂપ નથી, તેમ જ્ઞાનાવરણાદિક કર્મપિંડ રૂપ ઉદ્ગળ દ્રવ્ય સ્વયં વ્યાપે વ્યાપક રૂપ છે. કર્મના પરમાણુમાં શું થાય છે? જે સામાન્ય કારણ વર્ગણા હતી એમાંથી જ્ઞાનાવરણી દર્શનાવરણી મોહની એવી જે પ્રકૃતિ ઉત્પન્ન થઈ અને જીવના એક પ્રદેશ અવગાહન પામી એમાં વ્યાપે વ્યાપકપણે કોણ છે? કે પૂદગલ દ્રવ્ય સ્વયં વ્યાપે વ્યાપક છે, એમાં જીવનું વ્યાપવું બની શકતું નથી. પૂદગલમાં જીવનું, પૂદગલ પરમાણુમાં જીવનું વ્યાપવું બની શકતું નથી. કેમ કે એ પૂદગલ દ્રવ્ય જળ છે, જીવ ચેતન છે. જો પૂદગલ દ્રવ્યમાં જીવ વ્યાપે તો પૂદગલ દ્રવ્ય સચેતન થઈ જાય, પણ એવું તો ક્યાંય થઈ શકવું દેખાતું નથી. પ્રત્યક્ષપણે એ વાત તો બાધા પામે એવી છે. એટલે જ્ઞાનાવરણાદિ કર્મપિંડ રૂપ પૂદગલ દ્રવ્ય સ્વયં વ્યાપે વ્યાપક રૂપ છે, તો પણ જીવના અશુદ્ધ ચેતના રૂપ મોહ રાગ દ્વેષાદી પરિણામ બાહ્ય નિમિત્ત કારણ છે, એ પૂદગલ દ્રવ્યને કર્મ જ્ઞાનાવરણાદિ કર્મ થઈને જીવનો સંબંધ થાય, એકસાથ એક ક્ષેત્રાવગા એમાં જીવના મોહ રાગ દ્વેષ આદિ પરિણામ અજ્ઞાની જીવના એ બાહ્ય નિમિત્ત કારણ છે. તેનું નિમિત્ત પામીને એ પરમાણુઓ ત્યાં બંધાણા છે, એટલું નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, કર્તા કર્મ સંબંધ નથી. નિમિત્ત 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 સંબંધ સ્થાપતા જાય છે અને કરતા કર્મ સંબંધ નથી, એ વાત સ્પષ્ટ કરે છે. કેમ કે વ્યાપે વ્યાપક રૂપ તો નથી, માટે કર્મ કરતા કર્મ પણ નથી. તે પરિણામોના કારણપણે પોતે પરિણમે છે, જીવ પોતે તે પરિણામોના કારણપણે પરિણમે છે, બીજું કોઈ પરિણામ તો નથી. અથવા પૂદગલ દ્રવ્ય જે જ્ઞાનાવરણાદિ છે એ પણ પોતે પરિણમે છે, જીવ પરિણામ તો નથી, પોતપોતાના પરિણામોના કારણ પણ પોતે પરિણમે છે. ભાવાર્થ આમ છે કે વધુ વિશેષ ખુલાસો કરે છે. ભાવાર્થ આમ છે કે કોઈ જાણશે કે જીવ દ્રવ તો શુદ્ધ છે, ઉપચાર માત્ર કર્મ બંધનનું કારણ થાય છે, પરંતુ એમ તો નથી. શું કહ્યું આમાં? કે સમયસાર આદિ શાસ્ત્રની કોઈ શૈલી જોઈને, કથન શૈલી ઉપરથી કોઈને એમ જાણવું થાય કે જીવ દ્રવ તો શુદ્ધ છે એટલે સર્વથા શુદ્ધ છે, અવસ્થાએ પણ શુદ્ધ છે. જીવને શુદ્ધ કહ્યો એટલે સર્વથા શુદ્ધ માની લે, અવસ્થાએ પણ શુદ્ધ માની લે. જીવ દ્રવ તો શુદ્ધ છે, એને જે આ પુદ્ગલ દ્રવ્યનો સંબંધ થયો, કર્મબંધ થયો, એ તો ઉપચારિક વાત છે. કાંઈ જીવને 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 શું લેવા દેવા હોય? બાજુમાં સંયોગ થયો તો થયો, જીવ તો શુદ્ધ જ રહે છે ભાઈ. આમ કોઈ વિચારતા હોય તો કહે છે કે એમ તો નથી, પરંતુ એમ તો નથી. કે સાવ એવું નથી. શું કહેવું છે? કે સાવ એવું નથી. નિમિત્ત કરતાનો ઉપચાર આવે છે અથવા સંબંધ છે એવો કાંઈ પણ એના ઉપરનો આરોપ આવે છે, આને સંબંધ છે તો એમાં કાંઈક છે એમ લેવું છે. શું? સર્વથા જીવ શુદ્ધ છે શું? એવું ખરેખર નથી એમ કહેવું. જેમ કે આ શરીર શાંતિભાઈનું છે અને આ શરીર અશોકભાઈનું છે એમ કહેવાનું, તો એ આત્મા તો બંને તદ્દન ભિન્ન છે, છતાં આનું આ કહેવાનું એ આનું ન કહેવાય, આનું કહેવાય તે આનું ન કહેવાય. કેમ કે એ આત્માને એની સાથે સંયોગ છે, આ આત્માને એની સાથે સંયોગ નથી. એ શરીરના ફૂદગલ પરમાણુ સાથે એ આત્માને સંબંધ છે અને આને સંબંધ નથી. એવું કાંઈક તો છે, કાંઈ નિરર્થક કહેવાય છે એમ પણ નથી. એમ જીવે કર્મ માંડ્યા અને જીવ ત્રિકાળ શુદ્ધ રહે છે અને એ સર્વથા શુદ્ધ રહે છે એમ કોઈ માને તો જીવું નથી. કાંઈક છે તો કાંઈક શું છે? કે જીવના પોતાના પરિણામ અશુદ્ધ છે એવું તો કાંઈક છે, પછી ભલે એ બાહ્ય નિમિત્ત છે. શું કહે છે? પરંતુ એમ તો નથી. પોતે એટલે જીવ પોતે. શું? પોતે એટલે જીવ પોતે. સ્વયં મોહ રાગ દ્વેષ અશુદ્ધ ચેતના પરિણામ રૂપ પરિણમે છે, તેથી કર્મનું કારણ છે. ભલે કર્મનું બાહ્ય કારણ છે તો પણ અમસ્થા અમસ્થા કાંઈ વળગતા નથી. બહુ સ્પષ્ટ વાત એ છે, સિદ્ધ પરમાત્મા છે. સિદ્ધાલયમાં સિદ્ધ શિલા ઉપર સિદ્ધ પરમાત્માઓ અનંતા છે, અનંતા જીવો છે ત્યાં, અને કારમણ વર્ગણા પણ ત્યાંય ભરેલી છે. ત્યાં કઈ કારમણ વર્ગણા નથી એમ નથી, પણ ત્યાં એમને કેમ એક ક્ષિપ્રાવગા સંબંધ નથી થતો? કે એમના પરિણામમાં મોહ રાગ દ્વેષ રૂપ અશુદ્ધ પરિણામ નથી, એટલે એ કારમણ વર્ગણાને કોઈ બાહ્ય કારણ મળતું નથી. વ્યાપક વ્યાપક સંબંધ નહીં હોવા છતાં નિમિત્ત કારણ પણ એને મળતું નથી એમ કહેવું છે. મુખ્ય કારણ તો એ છે કે આ જીવ પોતાના સ્વરૂપમાં નિજ બુદ્ધિ કરતો નથી. એક પોતાનું સ્વરૂપ જાણ્યું નથી, અજાણ્યું છે, અને એમાં એ પોતે નિજ બુદ્ધિ કરતો નથી. એ સિવાય તો કરે છે, શું કર્યા વગર રહેતો નથી પાછું પોતાના પરિણામમાં. કે જે પોતાથી અન્ય દ્રવ્ય છે એમાં નિજ બુદ્ધિ કરે છે, આ માટે ભાવ થાય છે, પરિભ્રમણ થાય છે. એટલે ભવનું કારણ કર્મનો ઉદય છે એમ ન લેવું. મૂળ વાત તો એ છે કે ભવનું કારણ કર્મ નો ઉદય તો ખરો કે નહીં, કે પોતે પરમા સ્વબુદ્ધિ એ સ્વપણે પરિણમે છે. તે શ્રીમદજી નો એક પત્ર છે એના ઉપર, બહુ સાદી ભાષામાં અને બહુ ચોખ્ખી વાત એને કરી છે. આત્મા પણ એ સમસ્વભાવી છે, પેલું એમ થાય્યું છે. બધા આત્માઓ સ્વભાવે એક સરખા છે. પછી સિદ્ધ ભગવાન નો આત્મા હોય, નિગોદ નો આત્મા હોય, મનુષ્ય નો આત્મા હોય કે નારકી નો આત્મા હોય, બધા આત્માઓ સ્વભાવ પણ એક સરખી જાતના છે. સ્વભાવની જાત કોઈની જુદી નથી. બીજા પદાર્થમાં જીવ જો નિજ બુદ્ધિ કરે તો પરિભ્રમણ દશા પામે છે. શા માટે એને ભવ થાય છે? એક આયુષ પૂરું કરીને બીજા ભવમાં શા માટે જાય છે? કે જે આયુષ એને ભોગ્યું તે આયુષ ભોગવતા એને બીજા પદાર્થમાં પોતાપણાની બુદ્ધિ કરી છે, આને કારણે એને પરિભ્રમણ દશા પામે છે. અને નિજને વિશે નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા ટળે છે. બહુ સીધી સાદી વાત કરી છે. ભવ આ રીતે થાય છે, ભવ ન થાય એનું કેવું, એનો કઈ રસ્તો કે હા, કે નિજ સ્વરૂપમાં પોતાની નિજપણા રૂપ બુદ્ધિ થવી તે પરિભ્રમણ દશાને ટળવાનું કારણ છે, ભવ ભવાંતરથી છૂટવાનું કારણ છે. આટલો સંક્ષેપ જો જીવમાં પરિણામ પામે એટલે વાત પૂરી થઈ જાય છે. કોઈ લાંબી ચોડી વાતમાં એને જવાનું પ્રયોજન નથી રહેતું. શું હવે એમ કે છે કે ભવ ભ્રમણ જેને ટાળવું હોય, જેના ચિત્તમાં એવો માર્ગ વિચારવો અવશ્યનો છે કે મારે હવે ભવ ભ્રમણ કરવું નથી, જન્મ મરણના દુઃખ મારે જોઈતા નથી, એવું એને આવશ્યક લાગ્યું છે, જરૂરી લાગ્યું છે, જરૂર ઊભી થઈ છે, તેણે તે જ્ઞાન, એવું જ્ઞાન નિજમાં નિજ બુદ્ધિ થાય એવું જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે, જે જ્ઞાની છે જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે, તેની દાસાનું દાસપણે અનન્ય ભક્તિ કરવી પરમ શ્રેય છે. આ બહુ સહેલો ઉપાય બતાવી દીધો કે આટલું તો તને આવડે કે ના આવડે, પછી તને નિજમાં નિજ બુદ્ધિ, નહીતર તને સમસ્યા થશે. કબૂલ કે નિજમાં નિજ બુદ્ધિ કરવી છે પણ હવે કેમ કરવી નથી આવડતો, તો કાંઈ વાંધો નહીં. એવું જ્ઞાન જેને પ્રીતું હોય એના ચરણ મસાયેલો જાતો. આ સોના મસાયેલી વાત છે. શું સમાધિકાળ થી ત્યાં ભૂલ્યો છે એવું છે, લોકસંઘ ના છે. ના ના ના, એ તો અહીં કર્મ શબ્દ ને મટાડવા માટે તો કરતા કર્મ અધિકાર લીધો છે કે ભાઈ તું કર્મ માં વ્યાપતો નથી, કર્મ તારા માં વ્યાપતા નથી. તારો જે અપરાધ અશુદ્ધ મોહ રાગ દ્વેષ રૂપે પરિણમવાનો તારો અપરાધ છે, એના નિમિત્તે કર્મ બંધાય છે. એ અપરાધ બંધ કરે એટલે કર્મ આપો આપ હાલમાં માનશે, એનો રસ્તો પકડશે. તારે કર્મની ચિંતા કરવાની જરૂર નથી. એટલા માટે તો કરતા કર્મ અધિકાર દીધો છે, દ્રવ કર્મને સમજાવવા માટે.
તો
એટલે એને ભ્રમણ થાય છે. હવે કહે છે કે તારા સ્વરૂપ ને વિશે તું નિજ બુદ્ધિ કર અને પર ને પર તરીકે જાણ, બસ પછી તને બંધન થવાનું નથી, તારી મુક્તિ સહજ છે. આમ સમય સારમાં તો બહુ ટૂંકી વાત એ કરી છે કે જ્ઞાન માત્ર માં વેદન થી અસ્તિત્વ ને અનુભવ કરવો અસ્તિત્વ નિર્વિકલ્પ છે, એને પકડવા માટે જ્ઞાન વેદન સિવાય બીજું કોઈ સાધન નથી. જ્ઞાન માત્ર હું છું એમ સ્વભાવનું નાયકનું અવલંબન લઈને જ્ઞાન વેદનમાં સ્વયંના અસ્તિત્વને અનુભવ કરવો કે પ્રત્યક્ષ હું આમ છું, કેમ કે વેદનમાં પરોક્ષતા નથી રહેતા. ત્યાં પ્રત્યક્ષતા આવી એટલે એ સાક્ષાત્કાર એને શાંતિ સુધા અમૃત જેવી શાંતિનો અનુભવ કરાવે છે. સુધા એટલે અમૃત, અમૃત જેવી શાંતિનો અનુભવ કરાવે છે. અને અમૃત જેવી શાંતિમાં એને રહેવાનો પછી ભાવના થાય છે કે મારે હવે અશાંતિમાં ક્યાંય જવું નથી, આ શાંતિમાં હું ઠરી જાઉં. હવે બસ આપનો એક જો સંક્ષેપ બરાબર ગ્રહણ થઈ જાય પ્રેક્ટિકલી પરિણમનની રીતે તો બધો નિવેડો છે, અને નહીંતર વિટમણાનો કોઈ ભાર નથી. પછી કોઈ વિટમણાનો ભાર નથી. શું કહે છે કે જીવ પોતે સ્વયં સ્વયં એટલે કર્મના કારણે નહીં લ્યો, ઠીક આ જવાબ આવી ગયો તમારો. સ્વયં એટલે કર્મના કારણે નહીં, કોઈ બીજાના કારણે નહીં, કર્મના કારણે નહીં અને બીજા સંયોગ વિયોગના કારણે પણ નહીં. કે ભાઈ આ મારે સંયોગ થયો એટલે રાગ કરવો પડ્યો, શું કે અનિષ્ટ વિયોગ થયો માટે રાગ કરવો પડ્યો, ઇષ્ટ સંયોગ થયો માટે રાગ કરવો પડ્યો, એ વાત તારી ખોટી છે. કર્મનો ઉદય એવા માટે રાગ કરવો પડ્યો, એ વાત તારી ખોટી છે. જવાબ આવી ગયો એમાં, આપણે વાંચ્યું એમાં કે જેના ચિત્તમાં એવો માર્ગ વિચારવો અવશ્યનો છે એને આમ સૂજે છે કે જેને આમ આ જ્ઞાન પ્રગટ પામ્યું છે એના ચરણમાં જાઓ, તો એને આવશ્યકતા નથી લાગી. જેટલી એને બાહ્ય સંયોગોની સંસારિક પદાર્થોની આવશ્યકતા લાગે છે એટલી આવશ્યકતા એને આ ભવભ્રમણથી છૂટવાની લાગી નથી. આ બહુ ચોખ્ખી વાત છે. છતાંય તેને પોતાના અંતઃકરણને તપાસ્યું છે કે કયા હેતુથી તું ધાર્મિક પ્રવૃત્તિ કરશ. ધાર્મિક પ્રવૃત્તિમાં તો અનેક હેતુથી જીવો ધાર્મિક પ્રવૃત્તિ કરતા હોય છે, કઈ એક જ હેતુથી કરતા હોય છે એવું તો કઈ નથી હોતું. પોતે પોતા આત્મના આત્માને ઢંઢોળે, પોતાના અંતકરણને તપાસે કે એક ભવભ્રમણથી મુક્ત થવા સિવાય કઈ બીજું કારણ છે અંદર, તો તને જ્ઞાની પુરુષના સમાગમમાં જઈને એની ઓળખાણ થવાની પરિસ્થિતિ ઉત્પન્ન થશે નહીં. સમાગમ તો કદાચ પૂર્વના પુણ્યના નોટ હશે તો થઈ જશે, એ યોગ મળી જાય છે, એને અનંત વાર મળેલો પણ છે એવો યોગ, પણ જીવ પોતે ઓળખી શકતો નથી. ભવભ્રમણનો ઉપાય કહે તેને સમજી શકતો નથી, તે ઉપાયને પામી શકતો નથી, તેને તેના ઉપર જે પ્રીતિ આવવી જોઈએ, જે રુચિ આવવી જોઈએ, એ રુચિ થતી નથી. અને બાહ્ય રુચિ તો સંયોગી પદાર્થની ઉભી છે, જેને એ રુચિ તૂટતી નથી, જે ભવભ્રમણનો કારણ છે. એક મરણ નો પ્રસંગ આવે તો ટીંગાઈ જાય, અને બધા કામ હંકેલી ને ટોપ પ્રાયોરિટી આપે કે નહીં, અત્યારે ધ્યાન નહીં દીધું મરી જશું. શું અનંત જન્મ મરણ ની વાત ઉપર એટલું ધ્યાન દેતો નથી, અનંત ગણું દેવું જોઈએ એના બદલે એટલું દેતો નથી. આ જીવને પોતાની અજ્ઞાનતા કહો, મૂર્ખતા કહો, જે કહો તે, પણ કારણ તો પોતાનું છે, બીજા કોઈનું કારણ નથી. સીધી વાત તો આ છે. તમામ શાસ્ત્રો નો એ શાસ્ત્ર લક્ષ છે. 194માં શ્રીમદજી કહે છે કે બધા શાસ્ત્રો જોવા જતા તે તમામ શાસ્ત્રો નો આ શાસ્ત્ર બધા શાસ્ત્રો નું કેન્દ્ર સ્થાન આ જ ગયા. કે જીવ પોતે સ્વયં મોહરાગ દ્વેષ રૂપ અશુદ્ધ ચેતના પરિણામ રૂપ પરિણમે છે, તેથી કર્મ નું કારણ છે, તેથી તેને કર્મ નવા બંધાવવાનું કારણ છે. મિથ્યા દ્રષ્ટિ જીવ અશુદ્ધ છે. અજ્ઞાનમય ભાવાનામ ભૂમિકા પ્રાપ્ય, અજ્ઞાનમય એટલે મિથ્યાત્વ જાતિ રૂપ છે, ભાવાનામ એટલે કર્મના ઉદયની અવસ્થા તેમની, જેને પામતા અશુદ્ધ પરિણામ થાય છે, જેને પામતા, પામતા એટલે અવલંબતા, અશુદ્ધ પરિણામ થાય છે, એવી સંગતિને એટલે પોતે સંગ કરીને સંગતિને પામી મિથ્યા દ્રષ્ટિ જીવ અશુદ્ધ પરિણામ રૂપે પરિણમે છે. શું કહેવું છે? જે સંચિત કર્મ છે એ અનંતા દ્રવ કર્મના પરમાણુ જીવના ક્ષેત્ર સાથે જોડાયેલા છે, તેનો ક્રમશઃ ઉદય આવે છે, અને આઠે કર્મનો ઉદય સંસારી જીવને ધારાવાહી ચાલુ રહે છે. શું થાય છે? તો પોતાના જે પરિણામ છે એ મિથ્યાત્મની જાતિના છે. શું પકડ્યું? જાતિ પકડી. જુઓ, આપણે ગતિ સ્થિતિ જાતિ બધી ચર્ચા કરીએ છીએ, એમાં જો જાતિ પકડી છે કે મિથ્યાત્મની જાતના પરિણામ છે. જ્ઞાન છે એનામાં, પણ મિથ્યાત્મની જાતિનું છે. શ્રદ્ધા છે તો પણ મિથ્યાત્મની જાતિના છે, જાત્યાંતર નથી થયા, આત્માની જાતિના નથી થયા, અનાદિથી મિથ્યાત્મની જાતિના છે. મિથ્યાત્મની જાતિ એટલે શું? કે વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ નહીં સ્વીકારતા, વિપરીત રીતે સ્વીકારે છે સ્વપર પદાર્થો બંને માટે, એટલે એના પરિણામ મિથ્યાત્વ જાતિના છે. પરને સ્વપણે માને છે, સ્વને પર પણ એ માને છે, બે પ્રકારની ભૂલ એક સાથે જ હોય છે, એક હોય ને બીજી ન હોય એવું ન બને. એવા જે મિથ્યાત્વ જાતિ રૂપ છે કર્મના ઉદયની અવસ્થા એને પામતા, કર્મના ઉદયની અવસ્થા એટલે કર્મમાં પણ ત્યાં મિથ્યાત્વની પ્રકૃતિનો ઉદય છે. અને જયારે મિથ્યાત્વની પ્રકૃતિનો ઉદય હોય ત્યારે જીવને મિથ્યાત્વના જ પરિણામ હોય. આ એક પ્રકૃતિ એવી છે. બીજી બધી પ્રકૃતિઓ એવી છે કે એનો ઉદય હોય તો બીજા પરિણામ જીવ કરે ખરો, પણ મિથ્યાત્વ વખતે એવું નથી બનતું. મિથ્યાત્મની પ્રકૃતિનો ઉપશમ કરી નાખે ત્યારે સમ્યક દર્શન થાય. ઉદયમાં આવ્યા પહેલા એને ઉપશમ આવે તો એને સમ્યક દર્શન થાય. પણ સમ્યક દર્શન થાય ને મિથ્યાત્મની કર્મોની પ્રકૃતિ ઉદયમાં આવીને ખરી જાય એવું ન બને કોઈ દિવસ. આ એક કર્મના અને જીવના પરિણામની એક વસ્તુ સ્થિતિ એ પરિણમન છે. નિમિત્ત નૈમિતિક સંબંધે એટલે એને પામે છે એમ કે છે. કર્મના ઉદયની અવસ્થા તેમને પામતા એટલે એને અવલંબતા. મિથ્યાત્વની પ્રકૃતિનો ઉદય આવે એટલે એને અવલંબે ને અવલંબે છે, એમાં સ્વરૂપનું અવલંબન ન કરી શકે. અને સ્વરૂપનું અવલંબન કરે એવો પુરુષાર્થ કરે ત્યારે મિથ્યાત્વની પ્રકૃતિ પ્રથમ હોય તો પણ ઉપશમી જાય, ઉદયમાં આવી શકે. આ નિયમ છે. એટલે પામતા એટલે જેને અવલંબતા. અશુદ્ધ પરિણામ થાય છે એને જીવને પોતાને અશુદ્ધ પરિણામ થાય છે, મલિન પરિણામ થાય છે. એવી સંગતિને પામીને, એવી રીતે કર્મની સંગતિને પામીને મિથ્યા દ્રષ્ટિ જીવ અશુદ્ધ પરિણામ રૂપે પરિણમે છે એમ પામીને મિથ્યા દ્રષ્ટિ જીવ અશુદ્ધ પરિણામ રૂપે પરિણમે છે. એના ઉપર ભાવાર્થ કરીને પંડિતજી પોતે કેટલી વાતનો ખુલાસો કરવા માંગે છે, સ્પષ્ટીકરણ કરવા માંગે છે. ભાવાર્થ આમ છે કે દ્રવ કર્મ તો અનેક પ્રકારનું છે, નાના વર્ણી દક્ષિણા વર્ણી વગેરે અનેક પ્રકારનું છે. તેનો ઉદય પણ અનેક પ્રકારનો છે, જેવો એનો પોતાનો પ્રકૃતિ છે પ્રકૃતિ છે એવો જ એનો ઉદય છે. દાખલા તરીકે એક કર્મ એવું છે કે જેના ઉદયે શરીર થાય છે એ નામ કર્મની પ્રકૃતિ છે. પછી એના પેટાભેદ ઘણા છે એટલે બધા એના શરીર ભિન્ન ભિન્ન જોવામાં આવે છે, કેમ કે એટલા એના પેટાભેદ પણ ભિન્ન ભિન્ન છે. નામ પ્રકરણ નામ 148માં નામ કર્મની 92 પ્રકૃતિ છે. સૌથી વધારે પ્રકૃતિ 148માં હોય તો નામ કર્મની છે. એટલે પેલો દાખલો એમણે શરીરનો આપ્યો છે નામ કર્મનો. એક પ્રકૃતિ એવી એક કર્મ એવું છે કે જેના ઉદય શરીર થાય છે. બીજું એક કર્મ એવું છે કે જેના ઉદય મન વચન કાયા થાય, એ પણ નામ કર્મને પેટ આપે છે, કેમ કે એના અવયવ છે. મન વચન કાય છે એ બધા એના અવયવ છે એટલે એ પણ નામ કર્મથી થાય છે. એમાં પણ વિભિન્નતા ઘણી છે. એક કર્મ એવું છે કે જેના ઉદય સુખ દુઃખ થાય છે, આ વેદની છે, સાતા સાતા સુખ દુઃખ થાય છે એવું પણ એક કર્મ છે. આમ અનેક પ્રકારના કર્મનો ઉદય હોતા મિથ્યા દ્રષ્ટિ જીવ કર્મના ઉદયને પોતારૂપ અનુભવે છે. આમ અનેક પ્રકારના કર્મનો ઉદય થતા એ ઉદયને અવલંબીને એ ઉદયને પોતાનો ઉદય જાણીને એ ઉદયમાં પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરીને અથવા પોતાના અસ્તિત્વને અનુભવીને વેદીને મિથ્યા દ્રષ્ટિ જીવે એના અવલંબને શું કર્મના ઉદયને પોતાપણ રૂપે અનુભવે છે. તેનાથી તેને રાગ દ્વેષ મોહરૂપ પરિણામ થાય છે. કર્મના ઉદયમાં પોતાપણું કરે અને એને રાગ દ્વેષ મોહ ન થાય એવું કદી બને નહીં. પરદ્રવ્યમાં નિજપણું કરે એ જ મોહ છે અને મોહના જ સંતાન રાગ ને દ્વેષ છે એ થયા વગર. તેમનાથી નૂતન કર્મ બંધ થાય છે અને જે રાગદ્વેષ મોહના પરિણામ થાય તેના નિમિત્તે, તેનાથી એટલે તેમના નિમિત્તે લેવું, કેમ કે તો ઉપર સમજાવી ગયા છે, તેમનાથી નૂતન કર્મ બંધ થાય છે. કેમ કે પછી દરેક જગ્યાએ નિમિત્ત નિમિત્ત શબ્દ ન વપરાય, એક વખત ચોખવટ કરી પછી ભાષા ટૂંકી થઈ જાય કે તેમનાથી કર્મ બંધાય, રાગદ્વેષ મોહના પરિણામથી કર્મ બંધ થાય, પણ ત્યાં નિમિત્ત છે એમ સમજી લેવું. તેથી મિથ્યા દ્રષ્ટિ જીવ અશુદ્ધ ચેતન પરિણામ નો કરતા છે. તો કરતા કર્મ નું પ્રકરણ દીધું. તો મિથ્યા દ્રષ્ટિ જીવ છે એ પોતાના અશુદ્ધ ચેતન પરિણામ નો કરતા છે, નહીં કે દ્રવ કર્મ નો, એમ કેવું છે? કેમ કે તો નિમિત્ત છે એમાં તો, પણ પોતે શેનો કરતા? કે પોતાના અશુદ્ધ ચેતન પરિણામ નો પોતે કરતા. જેથી મિથ્યા દ્રષ્ટિ જીવને શુદ્ધ સ્વરૂપનો અનુભવ નથી, જે કારણથી એટલે જેના અજાણપણાને લીધે, જેના અજ્ઞાનને લીધે મિથ્યા દ્રષ્ટિ જીવને શુદ્ધ સ્વરૂપનો અનુભવ નથી, એટલે શુદ્ધ સ્વરૂપે હોવા છતાં એને અવલંબતો નથી, એમાં પોતાપણું કરતો નથી, પોતાનું રૂપ જાણે એને પરિણમતો નથી. તેથી કર્મના ઉદયકારીને પોતા રૂપ અનુભવે છે. શું આમાંથી નીકળે છે? કે જીવ ક્યાંય ને ક્યાંય તો પોતાપણું કરશે જ, જો નિજ સ્વરૂપમાં પોતાપણું નહીં કરે તો. એ બીજો પદાર્થ એનો ઉદય હશે, ઉદય વગર પોતાપણું ના આવે. શું? જેમ કે કોઈની જાતિ સ્મરણ જ્ઞાન થાય અને પૂર્વ ભવ નો પોતાનો પરિવાર એને સમજાય, ત્યારે આ તો હું તો પાડોશમાં જ જન્મ, આ પાડોશી છે એ જ મારા માતા પિતા હતા, પણ એને પોતાપણાનો ભાવ નો આવે. શું જ્ઞાન થાય? એ સ્મૃતિ જ્ઞાન છે, પણ પોતાપણાનો એને ભાવ નો આવે. શું આ ઉદય શું ચીજ છે? ખ્યાલ તો આવે છે, હું આ ઘરમાં મોટો થયો હતો, આ મારી માં હતી, આ મારા બાપ હતા, મારા ભાઈ બહેન હતા, મા બાપ ભાઈ બહેન જેવું એને લાગે નહીં, જાણે તો એ લાગે નહીં ગયો. ઠીક શાંતિભાઈ, હજુ પરિણમનમાં જ્ઞાનમાં ફેર હું છે. શું આ પરિણમન અને જ્ઞાન વચ્ચે આ ફેર છે? જ્ઞાનમાં જાણે છે, પરિણમન નથી આવી શકતું. કેમ? એના ઉદયને અવલંબતો નથી, એ કર્મનો એને સંબંધ છે, એ સંબંધ કર્મનો એને ઉદય નથી, ઉદય નથી ને ઉદયનો અવલંબન પણ નથી. તો ક્યાં એનું અવલંબન છે? કે વર્તમાનમાં જે ઉદય છે એની સાથે એનું અવલંબન છે. આ ભાવમાં આ ભાવમાં એવું થાય, સંબંધ હોય પછી એવા કારણથી સંબંધ છૂટી જાય, તેનું ગમે થાય તો એને કાંઈ અસર ન થાય. પછી જેની સાથેનો ઉદય સંબંધ છૂટી ગયો એનું જે કઈ થાય તે થાય, પછી એને જેમ બીજાનું થાય એવું જેને લાગે, એને એને પોતાપણું આવે નહીં, એની કોઈ રાગ દ્વેષની અસર એને થાય નહીં, એનું સારું થાય તો એનો રાગ થાય ને, એનું ખરાબ થાય તો એને દોષ થાય નહીં. કેમ કે એનો ઉદય કપાઈ ગયો, એ ભાવમાં પણ કપાઈ જાય, બીજા ભાવમાં તો નિયમથી કપાઈ જાય, પ્રશ્ન નથી રહેતો કે સંબંધ થાય ને સંબંધ રહીએ કઈ, એટલે એને એ પ્રકારનો અનુભવ ન થાય. પણ પોતાના કર્મનો ઉદય હોય અને એ ઉદયના સંબંધિત પદાર્થો હોય એમાં એને પોતાપણું થયા વગર રહે નહીં, કેમ કે એને પોતાના શુદ્ધ સ્વરૂપમાં પોતાપણું કરતો નથી. માટે જો શુદ્ધ સ્વરૂપમાં પોતાપણું કરે તો પોતામાં પણ પોતાપણું કરે અને ઉદયમાં પણ પોતાપણું કરે, એ પરિસ્થિતિ રહી શકતી નથી. આ તો પ્રકરણ મિથ્યા દ્રષ્ટિનું ચાલે છે, પણ નીચે રહેશે એ પોતે ખુલ્લું કરશે સમ્યક દ્રષ્ટિના વાતને, કે સમ્યક દ્રષ્ટિ પોતામાં પોતાપણું કરે છે ને, માટે ઉદય છે તો પણ એને પોતાપણું નથી લાગતું, થતો નથી, અનુભવ થતો નથી એને. આટલી આટલી એટલે કઈ અપરાધ થોડો નથી, અપરાધ થોડો નથી. શું મીઠી અધ્યાત્મ મોહની જે પ્રકૃતિ છે યથાર્થ પ્રકારે જીવ પોતાના દર્શન મોહના પરિણામના રસને તોડે તો ફરીથી જે પોતાના દર્શન મોહના પરિણામ છે મિથ્યાત્વ ભાવના પરિણામ છે એની શક્તિ એના રસમાં છે એ રસને કે શક્તિને કે અનુભાગ ત્રણ એક જ વાત છે એને તોડે એટલે નબળો પડી જાય નબળો પડે દબાય ઉપસમે બળવાનો ઉપસમે નહીં કોઈ દી દબાય કોણ નબળો હોય દબાય બળવાનો એ દબાય નહીં કે ભાઈ તું દવા બળવાની વાત કરમાં આપણી પાસે દવાય બીજા કેમ કે અમારામાં અમારી તાકાત છે એમ કે તાકાત વાળો કોઈ દિવસ મારા નબળો જ દબાય આ નિયમ છે એમ કર્મની જે પ્રકૃતિ છે એ નબળી પડે ત્યારે ઉપસમી જાય છે દર્શન મોહની પ્રકૃતિ સૌથી બળવાન છે આઠે કર્મમાં કર્મ પ્રકૃતિનું બળવાનપણું સામે ભાવે લઈ લેવો એ સૌથી વધારે શક્તિમાન હોય તો એ દર્શન મોહ છે અને એ અનુભાગને તોડવાના જે પ્રયોગો છે તોડવાના જે નિમિત્તો છે જે પ્રકારના પરિણામ છે એને સમજીને આ જીવ એવા પરિણામની શ્રેણીમાં આવે તો એનો દર્શન મોહનો અનુભાગ કપાય અને એનો ઉપશમ થવાનો અવસર આવે આ સીધે સીધી લાઈન છે અને એ દોષ સૌથી મોટો છે દર્શન મોહના પરિણામનો દોષ સૌથી મોટો છે સૌથી મોટા દોષને ટાળવાનું દુર્લક્ષ કરવું અને નાના નાના દોષને મોટા કરીને ટાળવા માટે શક્તિનો ખર્ચો કરવો અને સમયનો ખર્ચ કરવો એ પ્રકાર આ જીવને માટે આત્મહિત કરવા માટે યથાર્થ નથી કેમ કે પાછા એ દોષ ઘટાડ્યા હશે તો પાંગરી જવાના છે કેમ કે દર્શનનો હાજો છે માટે બીજા દોષ ઘટાડ્યા હશે તો પણ ને બીજા ચારિત્ર મોહના છે બાકી બધા દોષ છે એ ચારિત્ર મોહના છે અને એ તે મંદ થઈને પાછા તીવ્ર થઈ જશે કેમ કે દર્શન મોહ ઉભો છે માટે એટલા માટે એના માટે તો આપણી આખી પ્રયોજન સિદ્ધિ લીધી છે બરાબર છે તો આપણે વાત તો થઈ હતી કે આ જરા ફરીને એનું વાંચન કરીને કઈ વાત મારે મારા જીવને લાગુ પડે છે એટલું પ્રયોજન પકડી લઈને પછી ત્યાં પ્રયોગ કરવો કેમ કે ત્યાં બે વાત લીધી છે કે આ રીતે તીવ્ર થાય છે તો પોતાને એવા પરિણામ થતા છે તો ખબર પડી જશે અવલોકનથી આ તો મને લાગુ પડે છે અને કેવી રીતે એનો અનુભવ કપાય છે એ સાથે સાથે જ લીધું છે પાછો એ જવાબ બીજે ગોતવાનો જ નહીં જોવો પડે કેમ કે એ સાથે સાથે લઈ લીધું છે માટે શું નહીં તો શાસ્ત્રમાં તો શું હોય છે કે રોગનું નિદાન ક્યાંક લખ્યું હોય નહીં એ રોગનો ઈલાજ બીજે ક્યાંક લખ્યો હોય નિદાનના પ્રકરણમાં એની જ વાતો આવે ઈલાજના પ્રકરણમાં એની વાતો આવે પછી બેનું અનુસંધાન કરવાની પોતાની શક્તિ હોવી જોઈએ કાં તો જ્ઞાનીને આજ્ઞા એ કે એને જ્ઞાનીના સમાગમે એ વાત સમજાય ને કાં તો પોતે સંશોધક હોય તો શોધી કાઢે પણ કોઈ શાસ્ત્રમાં બે સાથે લખ્યું હોય તો એ બહુ અનુકૂળ પડી જાય કે અહીંયા આમ થાય છે ને એનું મારણ પણ આમ છે રોગ પણ આમ થાય છે ને એનો ઈલાજ પણ આમ છે એટલે એમાં અનેક ભેદ પ્રભેદ છે દર્શન મોહના તીવ્ર મંદતાના અને એ ભેદ પ્રભેદમાં કયા પોતાને લાગુ પડે છે એ વિચારવું જોઈએ કેમ કે ગ્રહિત મિથ્યાત્વથી માંડીને સૂક્ષ્મમાં સૂક્ષ્મ દર્શન મોહનો કોણ રહે ત્યાં સુધી આ બધા ભેદ પ્રભેદ વિચારવા ઘટે છે અને પોતે કઈ જગ્યાએ ઊભો છે એમાં પોતે ક્યાં છે આ બધામાંથી પોતે ક્યાં ઊભો છે એ પોતાને વિચારવું પડે છે એ વિચારતા પછી નો સમજાય તો એનો પ્રશ્ન કાઢવો જોઈએ વિચારવો જોઈએ કે ભાઈ આમાં આ જગ્યાએ આમ છે આ જગ્યાએ આમ છે આમાંથી આ લાગુ પડે છે આ નથી લાગુ પડતું તો આટલું લાગુ પડે કે ન પડે એ પછીનો વિષય થઈ ગયો તો બાકી તો બધું બાદ થઈ જાય. એ પણ દર્શન મોહની મંદતાનું એક નિમિત્ત છે. દેવગુરુ, સાચા દેવગુરુ, વિતરાગી દેવગુરુ શાસ્ત્ર અને જ્ઞાની પુરુષ સત્પુરુષ પ્રત્યે સમર્પણના ભાવ એ દર્શન મોહનો અનુભવ ઘટવાનું કારણ છે. પણ એમાં બે ભેદ છે, એક ઓગ સંજ્ઞાએ અને એક ઓળખાણ પૂર્વક. ઓગ સંજ્ઞાએ હોય તો દર્શન મોહનો યથાર્થ અનુભાગ નથી ઘટતો, યથાર્થ પ્રકારે નથી ઘટતો. ઘટે છે ખરો, પણ યથાર્થ પ્રકારે નથી ઘટતો. એટલે યથાર્થતા આવવી જોઈએ મોક્ષની ભૂમિકામાં, અને એ ઓળખાણથી આવે. એટલે ઓગ સંજ્ઞામાં પોતે ઊભો હોય તો એ ઓગ સંજ્ઞા કેવી રીતે ઘટે અને યથાર્થતા આવે, ઓગ સંજ્ઞા કેવી રીતે મટે એનો વિચાર પાછો વિશેષ કરવો જોઈએ. એમ એક વાતની પાછળ પડી જવું જોઈએ, જે કામ ન થતું હોય એ કામ કેમ થાય એની પાછળ પડી જવું જોઈએ. બરાબર, અને ન થાય ત્યાં સુધી એને પાછળ એવી રીતે પડવાનો કે રસ્તો ગોતે છૂટકો, એ કામ કરે છૂટકો, એવી રીતે પાછળ પૂરી શક્તિથી પડે. તો એવી પ્રકારની જે વૃત્તિ છે, એ પ્રકારની જે વૃત્તિ છે એ સ્વયં માર્ગ કરી દે છે. અહીંયા એક કુદરતી વ્યવસ્થા છે, જીવના સ્વરૂપમાં એક વ્યવસ્થા છે કે જે જો જીવ જેને ઈચ્છે, જે દશાને આ જીવ ઈચ્છે, એ ઈચ્છા જે દશાના કારણરૂપ થઈ જાય છે. જો અંતઃકરણથી ઈચ્છે તો એ કાર્ય છે એનું કારણ એને જન્મ પામી ગયું અને કાર્ય એના ગર્ભમાં આવી ગયું. આવી એક સુંદર વસ્તુના સ્વરૂપમાં કુદરતી વ્યવસ્થા છે, પણ પોતાની તૈયારી હોવી જોઈએ એવી રીતે પાછળ પડવાની. શું કહે છે કે મિથ્યા દ્રષ્ટિ જીવ ઉદયને પોતારૂપ અનુભવે છે, તેનાથી તેને રાગદ્વેષ મોહરૂપ પરિણામ નિયમથી થાય છે થયા વગેરેને, અને જ્યારે રાગદ્વેષ મોહરૂપ પરિણામ થાય તો તેમના નિમિત્તથી નૂતન કર્મબંધ પણ થયા વગર રહેને. રાગદ્વેષ થાય ને નવા કર્મબંધ ન થાય એવું ન બને. શું ભલે કરતા કર્મ સંબંધ ન હોય તો પણ એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. તેથી મિથ્યા દ્રષ્ટિ જીવ અશુદ્ધ ચેતન પરિણામનું કરતા છે. તેથી મિથ્યા દ્રષ્ટિ જીવ અશુદ્ધ ચેતન પરિણામ નો કરતા છે. જો કરતા કર્મ સંબંધને વિચારવું હોય તો એ નવા કર્મ નો કરતા નથી, પણ અશુદ્ધ ચેતન પરિણામ નો પોતે કરતા છે, કેમ કે ભૂતગલ દ્રવ્યમાં એ વ્યાપતો નથી. જેથી મિથ્યા દ્રષ્ટિ જીવને શુદ્ધ સ્વરૂપનો અનુભવ નથી. શું તેથી તે કર્મના ઉદયના કાર્યને પોતા રૂપે અનુભવે છે. જો શુદ્ધ સ્વરૂપનો અનુભવ હોય ને શુદ્ધ સ્વરૂપને પોતાનું સ્વરૂપ જાણે તો ઉદયને પોતા રૂપે ન અનુભવે, ઉદય હોય તો પણ. જેમ મિથ્યા દ્રષ્ટિને કર્મનો ઉદય છે તેમજ સમ્યક દ્રષ્ટિને પણ છે. હવે શું કહે છે કે જેમ મિથ્યા દ્રષ્ટિને કર્મનો ઉદય સાતા સાતાનો છે, નામ કર્મ આદિનો છે, એમ મિથ્યા દ્રષ્ટિને પણ છે. સમ્યક સમ્યક મિથ્યા દ્રષ્ટિ જેમ સમ્યક દ્રષ્ટિને પણ છે, પરંતુ સમ્યક દ્રષ્ટિ જીવને શુદ્ધ સ્વરૂપનો અનુભવ છે પોતા રૂપે. સમ્યક દ્રષ્ટિ જીવને પોતાપણું પોતાના શુદ્ધ સ્વરૂપમાં અનુભવાય છે. તો પોતાનામાં પણ પોતાપણું અનુભવાય અને અન્યમાં પણ બીજામાં પણ પોતાપણું અનુભવાય, એમ બે જગ્યાએ એનો અનુભવી શકાય. પૂર્વભાવના ન કહું કે પૂર્વભાવના મા બાપને પણ પોતાપણે અનુભવે અને આ ભાવના મા બાપને અનુભવે એવું ન બને. પરદ્રવ્યમાં પરદ્રવ્યમાં ન બને તો આ તો સ્વદ્રવ ને પરદ્રવ છે. છો? જો પરદ્રહીમાં એ બેને પોતાપણે અનુભવી શકે નહીં, તો સ્વદ્રહી ને પરદ્રહીમાં તો પોતાપણું ક્યાંથી એક સાથે થાય? કાં તો સ્વદ્રહીમાં થાય ને કાં તો પરદ્રહીમાં પોતાપણું થાય. તો સમ્યક દ્રષ્ટિ જીવને શુદ્ધ સ્વરૂપનો પોતારૂપે અનુભવ છે. તેથી કર્મના ઉદયને કર્મ જાતિ રૂપે અનુભવે છે. તેથી જે કાંઈ કર્મનો ઉદય આવે છે એ કર્મની જાતિનો છે. અનુકૂળતા એ કર્મની જાતિની, પ્રતિકૂળતા પણ કર્મની જાતિની. મારી જાત સાથે એને સર્વથા સંબંધ નથી. ભલે પાડોશી સાથે ગમે તેટલો સ્નેહ હોય, પણ એનું નફો નુકસાન એને વેદાય એટલો કઈ પાડોશમાં બીજાને વેદાય? હેદાય. અરે ભાગીદારી હોય ને, ભાગીદારી છૂટી થઈ ગઈ પછી એનું નુકસાન એને. ભલે સંબંધો બહુ સારા હોય, ખૂબ સ્નેહ હોય, એનો નુકસાન. એનો નફો એ, ઉપર મારો અધિકાર નહીં. જેમ નફા ઉપર અધિકાર નહીં તો નુકસાન ઉપર પણ અધિકાર નહીં. એ છૂટી ગયું, છૂટી ગયું. એ કર્મના ઉદયને કર્મ જાતિ રૂપે અનુભવે છે, પોતાને શુદ્ધ સ્વરૂપે અનુભવે છે. તેથી કર્મના ઉદયમાં રંજીત થતો નથી, રંગાતો નથી. મિથ્યા દ્રષ્ટિ જીવ આખે આખો રંગાઈ જાય છે. શું? મિથ્યા દ્રષ્ટિ જીવ કર્મના ઉદયમાં આખે આખો રંગાઈ જાય છે. સમ્યક દ્રષ્ટિ એમાં રંજિત થતો નથી. એ કર્મ પ્રસંગ જાણે, એવો કર્મનો પ્રસંગ છે. મારો નહીં, કર્મનો એવો પ્રસંગ છે. તેથી મોરાગ દ્વેષ રૂપ પરિણમતો નથી. જો અલ્પ છે એ લીધા જ નહીં અહીંયા. ખરેખર તો એમાં એ તન્મય થતો નથી, ભિન્ન રહી જાય છે, માટે પરિણમતો નથી એમ કીધું. કેમ કે પોતારૂપે અનુભવાતા નથી. જે મૂળ દ્વેષ અલ્પ છે એ પોતારૂપે નથી અનુભવાતા. પોતારૂપે અનુભવાતા નથી ને પરરૂપે જણાય છે, માટે એ રૂપે થતો નથી, પરિણમતો નથી એમ કહ્યું. અને પરિણમતો નથી એથી એને કર્મ બંધ પણ થતો નથી. અલ્પ થાય છે ને એ ગણતા જ નથી. શું? કેમ કે એ કર્ણાનુયોગ નો વિષય છે ને. અહીંયા અધ્યાત્મ નો વિષય ચાલે છે, અહીંયા કર્ણાનુયોગ નો વિષય નથી ચાલતો. માટે એ ગણતરી લેવાનો અહીંયા પ્રશ્ન રહેતો નથી. તેથી સમ્યક દ્રષ્ટિ અશુદ્ધ પરિણામનો કરતા નથી. કર્મ બંધ નહીં થતો હોવાથી અશુદ્ધ પરિણામનો પણ કરતા એને ગણતા નથી. કેમ કે એમાં એ વ્યાપી વ્યાપકપણે અનુભવ કરતો નથી. સ્વરૂપમાં જ, જ્ઞાનમાં જ વ્યાપી વ્યાપકપણે અનુભવ કરે છે. આવો વિશેષ છે, આ પ્રકારનો તફાવત છે. બાહ્ય ક્રિયા સરખી છે તો પણ તફાવત અંદરમાં આવો છે કે પોતાપણું થતું નથી. પોતાપણું થાય છે એ જાત જુદી, અને પોતાપણું ન થાય એ પરિણામની જાત જુદી. એક મિથ્યાત્વ જાતિ અને એક સમ્યક્ત્વ જાતિ એમ લેવું.
થાય.